ఓం నమోస్తు 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 నమోలో శౌత్రికాళవర్తి అర్హంతాణం నమోలో శౌత్రికాళవర్తి శితాణం నమోలో శౌత్రికాళవర్తి ఐరియాణం నమోలో శౌత్రికాళవర్తి ఉచ్చయాణం నమోలో శౌత్రికాళవర్తి శవశ్రావణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవంకారాయ నమో నమ. మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైన్ధర్మోస్తు మంగళం. సర్వమంగళ మాంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జైనం జయతు శాసనం. నమ శమైషారాయ స్వానుభూత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతరచితే. ఏగో మే శాశ్వదోపా జ్ఞాన దర్శన లక్షణో శేషా మే బాహిరా భావా సవ్యే సంయోగ లక్షణా. మారో సుశాశ్వత ఏక దర్శన జ్ఞాన లక్షణ జీవ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યયપણે, તે જીવ જાણે આત્મને તશુમો પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તેજ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મો દઈ નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, વંદી કહું સુત કેવડી કથિત આ સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યાનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમ શ્રી દેવ્ય. આચાર્ય દેવ શ્રી કુંદકુંદ ભગવાન દ્વારા રચાયેલા પંચપરમાગમોમાં એક આગવી વિશેષતા ધરાવતું અનુપમ શાસ્ત્ર સમયસારજી પરમાગમ છે. સમયસારજી પરમાગમમાં બ્રહ્માંડના ભાવો ભરેલા છે એવું પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર ફરમાવતા હોય છે કે આ શાસ્ત્ર છે એ પોતાની નિજ સ્વરૂપની રચના બતાવ્યા કરે છે અને નિજ સ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય એનો ઉપાય બતાવે છે. એવું કોઈ આ અદ્ભુત ને અલૌકિક મંગળ શાસ્ત્ર છે એવી આ શાસ્ત્રની વિશેષતા છે. અને એનો જે આ કર્તા કર્મ અધિકાર છે એ ખૂબ જ મહત્વપૂર્ણ કર્તા કર્મ અધિકાર છે. એ કર્તા કર્મ અધિકારમાં જીવે ઘણી વાત સમજી લીધી હોય, ઘણી વાત સાંભળી લીધી હોય, દ્રષ્ટિના વિષયની મુખ્ય મુખ્ય ગાથાઓ સમયસારમાં છઠ્ઠી ગાથા, અગિયારમી ગાથા, ચૌદમી ગાથા, આડત્રીસમી ગાથા, 320 ગાથા, એવી ઘણી ગાથાઓ દ્રષ્ટિના વિષયની આવે કે જેમાં પર્યાયથી રહિત પોતાનો શુદ્ધાત્મા કેવો છે, એવું જે એનું ધ્રુવ અસ્તિત્વ છે કે એમાં અહમ કરવાથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય એવી ગાથાઓ આવે. જ્ઞાનથી શરૂઆત થતી પણ ઘણી ગાથાઓ આવે, જેમાં 69 ગાથામાં જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી, ક્રોધાદી ક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે એવી વાત આવે. પાછળ મોક્ષ અધિકારમાં એ પ્રજ્ઞાછીણીવાળી ગાથાઓમાં કેવી રીતે ભેદ જ્ઞાનની પ્રક્રિયા કરવી એવી ગાથાઓ આવે. સમર અધિકારમાં ઉપયોગમાં ઉપયોગ છે એવી પેલી 181, 182, 183 ગાથાઓ આવે. 17-18 ગાથામાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાય છે એ પણ ગાથાઓ આવે. આવું ઘણું જીવે સાંભળી લીધું હોય, ઘણું એને એના જ્ઞાનમાં અમુક અંશે સમજણ પણ આવી ગઈ હોય, અને એ જીવ હજી પામતો ન હોય, હજી એ જીવને અનુભૂતિ ન થતી હોય, એના માટે આચાર્ય ભગવાને આ 142, 143, 144 ગાથા લખી છે. ઘણો ખ્યાલ આવી ગયો હોય, ઘણો, પણ ક્યાંક ને ક્યાંક વિકલ્પ માટકતો હોય. એ વિકલ્પ કેમ તૂટી જાય અને નિર્વિકલ્પ દશા કેમ પ્રગટ થઈ જાય એનો અમોઘ ઉપાય આમાં આચાર્ય ભગવાને બતાવ્યો છે. ઘણી ગાથાઓ સમજી લીધી હોય, નિયમસારમાં તો એવી ગાથાઓ આવે, સાતેય તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે. 50મી ગાથામાં એમ કે પર્યાય, પર સ્વભાવ, પરદ્રવ્ય ને હેય છે. પર્યાયને એમ કે સાતેય તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે અને ઉપાદેય અપણો અપા, આત્માને આત્માથી જાણવો, એવી ઘણી ગાથાઓ દ્રષ્ટિના વિષયની આવે. એ સાંભળી હોય, ખ્યાલમાં પણ આવી હોય, છતાં દ્રષ્ટિનો વિષય પકડાતો ન હોય, અનુભૂતિમાં કાંઈક ખટક રહી જતી હોય, કાંઈક ખામી ઉત્પન્ન થતી હોય, ક્યાંક અનુભૂતિ થવામાં પણ દ્રષ્ટિના વિષય સંબંધીના વિકલ્પો કે જ્ઞાન સંબંધીના વિકલ્પો ચાલતા હોય, એ વિકલ્પો કેમ તૂટે, એવા નય પક્ષો ઉત્પન્ન થતા હોય એ કેવી રીતે નીકળી જાય, અને નયનો પક્ષ છૂટી જાય અને વાસ્તવિક નય પ્રગટ થઈ જાય, નય જ્ઞાન પ્રગટ થઈ જાય અને એ જ્ઞાની બની જાય, એના માટે આ ગાથાઓ આચાર્ય ભગવાને લખી છે. ખૂબ મહત્વપૂર્ણ વિષય છે આ, ખૂબ એટલે અત્યંત મહત્વપૂર્ણ વિષય. એકદમ જાગૃતિ આવી જાય જીવને કે ઓહો, અહીંયા મારી ભૂલ થઈ જતી હતી, અહીંયા હું ભૂલતો હતો, અહીંયા હું ભૂલતો હતો. બધી ખબર હોવા છતાં ભૂલ થાય છે, કારણ કે નિરંતરતા નથી જીવને. આ વિષય આ ચાલે એની નિરંતરતા ખૂબ ચાલવી જોઈએ. ગુરુદેવે આજે કેટલો ખુલાસો કર્યો છે, એક પ્રવચનમાં 144નો ભાવાર્થ ને 93-94મો કળશ, એમાં આખો સાર કહી દીધો પૂજ્ય ગુરુદેવશ્રીએ. કેટલું બધું વર્ણન, કેટલું વર્ણન, આમ ધોધમાર ધોર્યો વહેતો હોય ને એમ વાણી છૂટે પૂજ્ય ગુરુદેવની. હે, એક વિષય હજી તો આમ વિચારવા જાય ને ત્યાં બીજો, બીજો વિષય વિચારવા જાય ત્યાં ત્રીજો, ચોથો, પાંચમો, અને ગુરુદેવ એમ કે આ વિચાર છે ને એ જ્ઞાન નથી. એટલી બધી સ્થિતિ, કોઈ ગુરુદેવની અંતરની સ્થિતિ એવી છે, એની પરિણતિ એવી અંદર કેલી કરતી ચાલતી હોય છે, અને વિકલ્પમાં એવું ભાષા વર્ગણાનું પરિણમન પણ આવી જાય છે કે એમ લાગે આપણને. પેલા મેં કીધું હતું કે જાણે આપણે સમોસરણમાં બેઠા હોય હે, અને તીર્થંકરની દિવ્યધ્વનિ છૂટતી હોય, એવી દિવ્યધ્વનિ વત વાણી છે આ, આ પુરુષની વાણી છે ને એ દિવ્યધ્વનિ વત. દિવ્યધ્વનિ તો આપણે ન કહી શકીએ ને, દિવ્યધ્વનિ તો તીર્થંકરની જ છૂટે, પણ આપી ભાવિ તીર્થાદિનાથ છે, તીર્થંકર વત દિવ્યધ્વનિ છૂટે છે. એમ લાગે કે હમણાં આત્મા આવી જશે, હમણાં આત્મા હાથમાં આવી જશે, હમણાં આત્મા હાથમાં આવી જશે. પૂજ્ય બેનશ્રી કહેતા હતા ને કે અનુભવ થાય, અનુભવ પહેલા કેવા વિકલ્પો હોય, કેવી સ્થિતિ હોય, કેવું પરિણમન ચાલતું હોય, કેવું ભાવભાષણ ચાલતું હોય, કેવી અંતર્મુક્તા થવાનો કાળ પાકવાનો સમય આવી ગયો હોય, શું ચાલતું હોય અંદરમાં, તો કે બસ આ ધ્રુવ હાથમાં આવ્યો કે આવશે, આવ્યો કે આવશે, આવ્યો કે આવશે. હે, જેમ નાવા બેઠો હોય ને સાબુની ગોટી હાથમાંથી છૂટી જાય ને હાથમાં આવે, હાથમાંથી છૂટી જાય ને હાથમાં આવે, એમ લાગે કે આ આત્મા હાથમાં આવ્યો, છૂટી ગયો કે આવી ગયો, છૂટી ગયો કે આવી ગયો. એવી આ ચર્ચા છે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં. એવી અદભુત વાત ગુરુદેવે કહી છે, અદભુત એટલે અલૌકિક વાતો. કોઈ પણ પ્રકારનો વિકલ્પ હો, વિકલ્પ માત્ર દુઃખ છે, અને એ વિકલ્પ માત્ર દુઃખ છે, એ વિકલ્પ નિર્વિકલ્પ તત્વમાં નથી. એવું નિર્વિકલ્પ તત્વ ખ્યાલમાં આવે ત્યાં વિકલ્પ ભાગી જાય છે અને નિર્વિકલ્પતા પ્રગટ થઈ જાય છે. એવી કોઈ અપૂર્વ અને અલૌકિક પ્રકારની ગાથાઓ આ આચાર્ય ભગવાને લખેલી છે.
છેલ્લે 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 સુધી આવ્યો હોય એમ કે હવે મને ધ્રુવ સિવાય વિકલ્પો જ ચાલતા નથી, બીજા માત્ર એકલું ધ્રુવના વિકલ્પ ચાલે છે. તો કે એ વિકલ્પ છે, વિકલ્પથી પાર થા ત્યારે ધ્રુવ કહેવાય. એમ કહીને ધ્રુવની મહિમા પણ બતાવતા જાય, ધ્રુવના વિકલ્પો પણ છોડાવતા જાય. મહિમા તો એની જ છે, એની મહિમા વગર તો કાર્ય થતું જ નથી. પણ એની મહિમામાં વિકલ્પ ક્યાં થઈ જાય છે અને મહિમાના લક્ષવાળો ભાવ કેવો ચાલે છે એના ઉપર આખો આધાર છે. આ વિકલ્પ ચાલે છે કે વિકલ્પથી પાર એક મહિમાના લક્ષવાળો ભાવ ચાલે છે, કે એ મહિમાના લક્ષવાળો ભાવ નથી ચાલતો પણ વિકલ્પ સાથે મિશ્રિત થઈ ગયું છે. જો એ વિકલ્પ ચાલતા સમયે મહિમાના લક્ષવાળો ભાવ જો એક ચાલુ થઈ જાય તો એને જુદાઈ ભાસવા માંડે છે. વિકલ્પ હોવા છતાં વિકલ્પાત્મક દશામાં એ નિર્વિકલ્પ જેવો થઈ ગયો છે, એવી કોઈ સ્થિતિ બની જાય છે. એને અહીંયા કહે છે કે વિકલ્પ તત્કિમ. આવો તને વિચાર આવ્યો, આવો તને ભાવ આવ્યો કે હું દ્રવ્ય છું ને હું પર્યાય નથી, હું પર્યાય છું ને હું દ્રવ્યનું લક્ષ કરું છું. એ કોઈ વસ્તુ છે, એ બધી વિકલ્પાત્મક ભૂમિકા છે એવો ભાવ આવ્યો. તેથી શું પણ અનુભવ વગર, પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે જેને અનુભવ નથી ને એ તો જીવતું મળદું છે. જીવતો હોવા છતાં એ મળદા સમાન છે, એની પાસે કાંઈ છે નહીં. એમ અહીંયા વિકલ્પ છોડાવે છે. વિકલ્પ કેમ છૂટે? હવે જો આપણે 144મી ગાથા કાલે ચાલુ કરેલી, થોડો એનો આપણે વિષય લઈ લઈ. આ વિષય તો બહુ અલૌકિક છે. એક પ્રવચન ગુરુદેવનું ચાલ્યું ને, હે, કેટલું અદભુત, કેટલું અદભુત. એક એક વિષય, એક એક વિષય, એક એક વિષય દ્રષ્ટાંત આપતા જાય, એ દ્રષ્ટાંતમાંથી સિદ્ધાંત કાઢતા જાય અને સિદ્ધાંત કાઢીને બતાવીને સિદ્ધાંતમાંથી અનુભૂતિ કરાવતા જાય. એવી કોઈ પૂજ્ય ગુરુદેવશ્રીની શૈલી છે. આ ગુરુદેવની શૈલી જેને બેસી જાય ને એને બીજી કોઈ શૈલી ફાવે જ નહીં. કોઈ વક્તાની શૈલી ન ફાવે, ગમે તે વક્તા હોય, એક્સ વાય ઝેડ. હું તો મારું જ કહું છું. ગુરુદેવને સાંભળ્યા પછી વક્તાને સાંભળવાનો ભાવ મરી જાય છે, જીવનો એનો ભાવ તૂટી જાય છે. કારણ કે વક્તા પાસે જે છે એ છે ગુરુદેવનું, અને ગુરુદેવ તો સમુદ્ર છે. એ સમુદ્રના બિંદુ સમાન આપણી પાસે કાંઈ નથી. એવી કોઈ આ પુરુષની દેવી શક્તિ, એવી શક્તિ છે એની, એવી શક્તિ છે, એવી શક્તિ છે કે આમ સમુદ્ર ઉછળતો હોય ને એમ જ લાગે આપણને. એવું કોઈ અદભુત આપણી પાસે નિમિત્તપણું આપણને એવું મળી ગયું છે કે ખરેખર નિમિત્તને અકિંચિતર કહેવાની જીભ ન ઉપડે જીવની. એવું નિમિત્ત છે આ, એવી અદભુત વાત છે. 144મી ગાથા છે. 142 ગાથામાં વિકલ્પ તોડાવી અને પ્રયોગની ભૂમિકા લયાવી અને અનુભૂતિ કેમ જીવને થાય એ વાત ચાલી. એના પછીના કળશો ચાલ્યા, એમાં પણ એક નયે આવો છું ને બીજા નયે આવો છું એવો વિકલ્પ છોડાવી અને ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ છે એમાં પણ અનુભૂતિની ચર્ચા આચાર્ય ભગવાને કરાવી 23 કળશો લખીને 142 ગાથા પછી. ત્યાર પછી 143મી ગાથામાં કેવડી સાથે સાધકને સરખાવ્યો. જે જીવને અનુભૂતિ થઈ ગઈ, નિર્વિકલ્પ જ્ઞાન ધ્યાન પ્રગટ થઈ ગયું, જેને શ્રદ્ધાન થઈ ગયું, એવા જીવને પછી એ શ્રુતજ્ઞાની થઈ ગયો, ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થઈ ગયું, અનુભૂતિ થઈ ગઈ અને ચતુર્થ ગુણસ્થાને આવી ગયો. એવો ચતુર્થ ગુણસ્થાનવાળો જીવ અને કેવડી પરમાત્મા જે 13મા ગુણસ્થાને બિરાજમાન છે એ બેની સરખામણી કરી અને અનુભવના કાળે પણ એ સાધક કેવડી જેવો હોય છે એ વિષય આખો 143મી ગાથામાં ચાલ્યો. ત્યાર પછી એનો એક 92મો કળશ ચાલ્યો. એમાં 92મા કળશમાં ભાવ અભાવ અને ભાવ કહી અને ઉત્પાદવેય ધ્રુવ્યોત્તમ સત બતાવી અને એકલા જ્ઞાનપુંજ દ્વારા જ ઉત્પાદવેય ધ્રુવ્યોત્તમ સત ભવાય છે એવી કોઈ આખી 92મા કળશની સ્થિતિ દર્શાવી અને પછી આચાર્ય ભગવાન એમ કે આખો કર્તા કર્મ અધિકાર ચાલી ગયો અને એ બધું ભૂલી ગયો હોય. ભૂલાઈ જાય ને, આ તો શું કાલ ચાલ્યું હોય આજ ભૂલાઈ જાય. કારણ કે સંયોગસમ આ કાળમાં બહુ થોડો, કાર્યો ઘણા, સંયોગસમ થોડો, ભૌતિક સાધનોનો પાર નહીં, બહિર્મુખ વૃત્તિ ખૂબ, અંતરની જાગૃતિ થોડી, એટલે શું થાય, ભૂલાઈ જાય. એટલે આચાર્ય ભગવાન કરુણા કરે આપણા ઉપર. એ કરુણા કરીને એણે 144ની ગાથા લખી કે ફરીથી અજ્ઞાની જો ભૂલી ગયો હોય તો એ પાછો ફરીથી અજ્ઞાન કેવી રીતે થાય છે એ બતાવી, અને એ અજ્ઞાન કેવી રીતે દૂર થઈ જાય અને જ્ઞાન કેવી રીતે પ્રગટ થઈ જાય એની વિધિ પાછી એણે કરુણા કરીને 144ની ગાથામાં પ્રથમથી લખી. ભૂલ ક્યાં કરે છે જીવ, અને ભૂલ નીકળી કેવી રીતે જાય એની વાત પાછી એણે આ 144ની ગાથામાં, મૂળ ગાથામાં લખી, અને આખો વિસ્તાર એમણે 144ની ગાથામાં કર્યો. બધું ભૂલી ગયો હોય ને આ એક ગાથા સમજી લઈએ પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે, તો પણ અનુભૂતિનો કાળ એનો પાકી જાય એવી આ કોઈ અલૌકિક ને અપૂર્વ ગાથા છે. ગાથા આપણે કાલે લઈ લીધી હતી, ટીકાનો પહેલો પેરેગ્રાફ પણ લઈ લીધો હતો, એનો ટીકાનો બીજો પેરેગ્રાફ છે. બીજા પેરેગ્રાફમાં આખી સ્થિતિ શું જીવની અજ્ઞાન દશામાં ચાલે છે અને એનું અજ્ઞાનમાંથી પછી એને સમ્યક જ્ઞાન કેવી રીતે પ્રગટ થઈ જાય એની આખી વિધિ બતાવે છે. જો અહીંયા લખે છે, પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પ્રથમમાં પ્રથમ જીવે શું કરવું તો કે શ્રુત જ્ઞાનનું અવલંબન. શ્રુત જ્ઞાનનું અવલંબન એટલે દ્રવ્ય શ્રુતનું અવલંબન. દ્રવ્ય શ્રુત એટલે આગમો આપણી પાસે છે એનું અવલંબન. શા માટે એનું અવલંબન લઈને નિર્ણય કરવો જ્ઞાન સ્વભાવ આત્માનો? આત્માનો આશ્રય લઈને, આત્માનું અવલંબન લઈને નિર્ણય કરવો એમ નથી લખતા આમાં. આમાં શું લખે છે, પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી, આત્માના અવલંબનથી નિશ્ચય કરવો નિર્ણય કરવો એમ નથી લખ્યું. શા માટે એમ નથી લખ્યું કે આત્માની તો અત્યારે એને ખબર નથી, આત્મા કેવો છે એને જોયો નથી, આત્માની એને ખબર નથી. હવે એને આત્મા જાણવો છે, એનો નિર્ણય કરવો છે, તો આગમમાં જેવો આત્મા બતાવ્યો છે એવું આગમનું અવલંબન એટલે કે આગમના અભ્યાસથી આગમમાં જેવો આત્મા બતાવ્યો છે એવો આચાર્ય ભગવાને જેવો આત્મા બતાવ્યો, ગુરુદેવે એનું જે સ્પષ્ટીકરણ કર્યું એવો આત્મા કેવો છે એ આગમમાં બતાવે છે. એટલે કે છે કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને પહેલામાં પહેલું કાર્ય આ છે, અવલંબન શ્રુત જ્ઞાનનું અને નિશ્ચય એટલે કે નિર્ણય આત્માનો. જેવો આત્મા શાસ્ત્રમાં બતાવે છે એવો આત્મા હું છું એવો પહેલામાં પહેલા નિર્ણય કર. પ્રથમમાં પ્રથમ આ નિર્ણયની કિંમત છે, પ્રથમમાં પ્રથમ અકર્તા સ્વભાવની કિંમત છે, પ્રથમમાં પ્રથમ આત્મા એટલે કે જાણનાર તત્વની કિંમત છે, પ્રથમમાં પ્રથમ અપરિણામી તત્વ જે છે, જે ધ્રુવ તત્વ છે, ચૈતન્ય તત્વ, અભેદ તત્વ, અખંડ તત્વ, નિર્લેપ તત્વ, શાશ્વત તત્વ, એ પહેલામાં પહેલો એનો નિર્ણય હોવો જોઈએ જીવને. પહેલામાં પહેલું આ કામ છે, અને એ પણ કેવી રીતે કે શ્રુત જ્ઞાનમાં એટલે કે દ્રવ્ય શ્રુતમાં એટલે કે સમયસાર આદિ પરમાગમોમાં જેવો આત્મા બતાવ્યો છે એવો શાસ્ત્ર દ્વારા તું તારા આત્માનો નિર્ણય કર. શાસ્ત્રમાં બતાવે છે એવો આત્મા છે કે એવો નિર્ણય કર. શ્રીમદજીએ એક જગ્યાએ લખ્યું છે ને, મૂળ માર્ગ સાંભળો જીનનો છે એમાં, કે જોજે શોધીને જીન સિદ્ધાંત. શું જીન સિદ્ધાંત? શોધીને નક્કી કરજે. જીન સિદ્ધાંત પણ ક્યાં છે એ જોઈ જાણી અને નક્કી કરજે. આગમ પણ કયા વાસ્તવિક છે એ જાણીને નિર્ણય કરજે. જોજે શોધીને જીન સિદ્ધાંત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પહેલામાં પહેલા તું જીન સિદ્ધાંત કયા આગમમાં કયા આગમો સાચા છે પહેલા એ નિર્ણય કર. એ નિર્ણય કરીને પછી એ શ્રુત જ્ઞાનનું અવલંબન લે, અને એ શ્રુત જ્ઞાનનું અવલંબન લઈને એમાં બતાવેલો આત્મા છે એવો નિર્ણય કર આત્મા. બધા આગમ જ છે આ તો, કોઈ પણ આગમ લ્યો બધા આગમ જ કહેવાય. જૈનોના બધા આગમ કહેવાય તો કે બિલકુલ એવો વિશ્વાસમાં રહેતો નહીં. જે ભાવલિંગી સંતે લખેલા આગમો હોય, પૂજ્ય ગુરુદેવશ્રીએ જેના ઉપર મોરછાપ મારી હોય, એવો જીન સિદ્ધાંત જે આગમમાં લખ્યો હોય એ આગમનો પહેલામાં પહેલા વિચાર કરી નિર્ણય કરજે કે આ આગમ છે ને એ સાચા છે, અને એ આગમમાં જે જીન સિદ્ધાંતમાં આત્મા બતાવ્યો છે એવા આત્માનો પહેલા નિર્ણય કરજે. એવા આત્માનો નિર્ણય કરીશ તો તો તારું પગથિયું આગળ વધવાનું ચાલુ થઈ જશે. એટલે કે પ્રથમમાં પ્રથમ, પહેલામાં પહેલું જીવનું કર્તવ્ય હોય તો શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને હવે પ્રથમ કીધા પછી હવે બીજી વાત કરે છે કે આ નિર્ણય કર્યો તો હવે શું કરવું. હે, કોઈ એમ કે મને નિર્ણય છે, વિકલ્પાત્મક દશામાં એટલો તો ખ્યાલ જીવને આવે છે ને કે આત્મા આવો છે, આત્મા ધ્રુવ છે, આત્માનું અહમ કરવાનું છે, એમાં વિકલ્પો રૂપી ઝાડ નથી, એમાં પર્યાયોનું પરિણમન નથી, એ પર્યાયોનું પરિણમન જ્યાં ચાલે છે ત્યાં આત્મા નથી, અને આત્મા છે ત્યાં પર્યાયોનું પરિણમન નથી, એવો વિકલ્પાત્મક દશામાં કોઈ એવી પ્રાથમિક નિર્ણયની ભૂમિકા આવે છે જીવને, એ હજી પ્રાથમિક નિર્ણયની ભૂમિકા છે. એ પ્રાથમિક નિર્ણયની ભૂમિકા પ્રથમમાં પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને પછી શું કરવું હવે બીજું પગથિયું. તો કે પછીની વાત એ બહુ અગત્યની છે. તો કે પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે આવો નિર્ણય કર્યો, હવે એ આત્મા જ્ઞાનમાં અનુભવમાં કેમ આવે, એની પ્રસિદ્ધિ કેમ થાય, એ પ્રગટ કેમ થાય. આત્મા તો છે પણ એ પ્રગટરૂપ કેમ બહાર આવે, એ પર્યાયમાં પ્રસિદ્ધ કેવી રીતે થઈ જાય, પર્યાયમાં એની પ્રગટતા ખ્યાલમાં કેવી રીતે આવી જાય. તો કે પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, તો કે પ્રગટ પ્રસિદ્ધિને માટે શું કરવું. તો હવે એનો મૂળ વિષય આખો મતિ અને શ્રુત જ્ઞાનમાં જીવને શું ચાલી રહ્યું છે ને એ બતાવે છે. આમાં મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન, અત્યારે જીવ પાસે મતિ શ્રુત જ્ઞાનનો ઉપયોગ કાર્યરત છે. કેવળ જ્ઞાન તો છે નહીં અત્યારે, અવધિ મન પરિય તો છદ્મશ ને આપણને તો હોતું નથી. તો એવી કોઈ સ્થિતિમાં મતિશ્રુત જ્ઞાન કેવી રીતે કામ કરે છે અત્યારે, અને એ મતિશ્રુત જ્ઞાન કરતું કામ છે ત્યાંથી અંદરની સ્વરૂપનો જે નિશ્ચય કર્યો છે એ તરફ કેવી રીતે તારે વળવું એની પ્રક્રિયા બતાવે છે. વળવું, પર તરફ વળી ગયું છે જ્ઞાન અને સ્વ તરફ વળે છે, એ જે વિષય હમણાં આવ્યો ગુરુદેવમાં, જ્ઞાન કોઈ જગ્યાએ વળતું નથી, સમજો એમાં મર્મ છે. આમ પર તરફ જ્ઞાન આમ વળે છે અને પછી અહીંયા પછી જ્ઞાન આમ સ્વ તરફ વળે છે, એવી કોઈ જ્ઞાનમાં પ્રક્રિયા નથી. જ્ઞાન જ્ઞાનનું ક્ષેત્ર કદી પહેલા તો છોડતું નથી. ઉપદેશના કથનમાં જે વાત આવે એમાંથી આપણે સિદ્ધાંત કાઢવો, ઉપદેશમાંથી સિદ્ધાંતમાં પહોંચી જવું. ઉપદેશ જ, ઉપદેશમાં જ જો સિદ્ધાંત લાગવા માંડે તો એમ લાગે કે જ્ઞાન પર તરફ પડી ગયું છે, જ્ઞાન તો આમ એકતા થઈ ગઈ છે પર સાથે, એટલે પર સાથે ભળી ગયું છે અને અહીંયાથી પાછું વળીને દ્રવ્ય સાથે ભેળવવાનું છે. તો કે એવી કોઈ પ્રક્રિયા બનતી નથી ત્યાં. ત્યાં જ્ઞાન પોતાનું ક્ષેત્ર કદી કોઈ પણ સમયે છોડતું નથી. જે ઉત્પાદરૂપ જ્ઞાન થાય છે એ ઉત્પાદરૂપમાં પણ ભાવ પરિવર્તન છે. એ ભાવ પરિવર્તન એટલે એ ઉત્પાદ ત્યાં ને ત્યાં ઉત્પાદ થાય છે અને ત્યાં ને ત્યાં વ્યય થઈને ચાલ્યો જાય છે. ત્યાં ને ત્યાં ઉત્પાદ થાય છે અસંખ્ય પ્રદેશે, ત્યાં ને ત્યાં વ્યય થઈને અંદર પારિણામિક થઈ જાય છે. આમ ઉત્પાદ થયો ને આમ વ્યય થયો એવી કોઈ સ્થિતિ નથી ત્યાં. નવો ભાવ જ્યાં પ્રગટ થાય એનું નામ જ ઉત્પાદ. એ ભાવ, નવો ભાવ, એ ભાવ પરિવર્તન. જૂનો ભાવ એ સમય એ નથી, એનું નામ વ્યય. નવો ભાવ ઉત્પન્ન થયો, ઉત્પન્ન થયો એટલે નવો ભાવ આવ્યો એને પર્યાયમાં, એનું નામ ઉત્પાદ થયો. પછી એને દ્રષ્ટાંતથી બતાવે આમ ઉત્પાદ થાય ને વ્યય થાય ને મોજા ઉત્પાદ થાય ને વ્યય થઈને વ્યય જાય ને એ બધું ઉપદેશમાં બધું જીવને સમજાવવા માટે કહેવામાં આવે. પણ જેટલું સમજાવવા માટે કહેવામાં આવે ને આપણે હંમેશા એમ કરવું કે આનાથી ઊંડાણ શું છે, આ વાત કે એરિયામાં ઊંડાણ શું છે, આમાં રહસ્ય શું છે, આમાં અંદર શું કહેવા માંગે છે, એમ જો એના જ્ઞાનમાં જાગૃતિ આવ્યા કરે ને તો એનું જ્ઞાન છે ને ધીમે 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 એનો ઉપયોગ છે ને સૂક્ષ્મ થવા માંડે. સૂક્ષ્મ થવા માંડે તો બહારથી અંદર આવવા માટેના પ્રયત્ન ચડી જાય એનો ઉપયોગ. તો એ પર તરફ વૈડું જ્ઞાન ને સ્વ તરફ વૈડું એમ જે કહેવામાં આવે છે, એ જ્ઞાનમાં જાણવું પ્રગટ થાય છે. એ જાણવામાં પર સંબંધીનું જ્ઞાન ચાલતું હોય તો એમ કહેવાય કે આ જ્ઞાન છે ને પર તરફ વળેલું છે. અને સ્વ સંબંધીનું જ્ઞાન જો એમાં ચાલવા માંડે તો એને એમ કહેવાય કે આ જ્ઞાન સ્વ તરફ વળેલું છે. બધી જગ્યાએ જ્ઞાનની મહિમા છે. જ્ઞાન માં આખો ભેદ જ્ઞાન નો પ્રકાર છે, જ્ઞાન થી બધું નક્કી થાય છે, પર સાથે કાંઈ સંબંધ બિલકુલ થતો નથી જ્ઞાન ને. પર છે એ પર પોતાનું પ્રમેયત્વ જ્ઞાનમાં પ્રદર્શિત કર્યા કરે છે, એનું જ્ઞેયત્વ પ્રદર્શિત કર્યા કરે છે. પર પદાર્થ એમ કહે છે કે તમે જગતમાં મારી કાંઈક અસ્થિ છે તો હું ક્યાંક ઝલકું તો ખરો ને, તો જ્ઞાનને ખબર પડે મારી અસ્થિ છે. હે, એટલે એ ઝેલકા કરે છે, એનું પ્રમેયત્વ પ્રદર્શિત કર્યા કરે છે, એનું જ્ઞેયત્વ પ્રદર્શિત કર્યા કરે છે, અને જ્ઞાનમાં એવું જાણવું થયા કરે છે. તો એ જાણવું એકાંતે જો પર પદાર્થ ઝલકતા હોય એનું થયા કરે તો એને એમ કહેવાય કે આ જ્ઞાન પર તરફ વળી ગયું છે. અને એ જ જ્ઞાનમાં એ સ્વનું જ્ઞાન હોવાથી એ જ જ્ઞાનમાં એ જે પરની ઝલક નહોતી એવી જે જ્ઞાનમાં પરપ્રકાશકતા ચાલતી હતી ત્યાં જ એને ખ્યાલ આવે કે આ જ્ઞાનમાં તો આત્માનો પ્રતિભાસ થઈ ગયો છે. ગુરુદેવ આજ કીધું ને કે આત્માનો પ્રતિભાસ, જ્ઞાયકનો પ્રતિભાસ, જ્ઞાયકનું જ્ઞાન. જો એવું એને ખ્યાલ આવી જાય કે આ જ્ઞાનમાં તો આ પર સંબંધીનું જ્ઞાન છે, એ જ સમયે સ્વ સંબંધીનું જ્ઞાન તો ચાલી રહ્યું છે, તો હું તો સ્વજ્ઞાયક છું, એમ પ્રતિભાસ તો આવિર્ભાવ થઈ જાય. પ્રતિભાસ હતો એ આવિર્ભાવ એટલે કે પ્રગટ થઈ જાય કે આવો પ્રતિભાસ હતો, આવો જ્ઞાયક હતો, એવું જ્ઞાન મને થઈ ગયું. તો એને એમ કહેવાય કે આ જ્ઞાન સ્વ તરફ વળી ગયું. ત્યાં વળવું એવી કોઈ પ્રક્રિયા છે જ નહીં. ઉપદેશમાં એમ જ કહેવાય કે જ્ઞાન પર તરફ વળી ગયું છે અને સ્વ તરફ વાળ, ઢાળવાળા માર્ગ દ્વારા પાણી ગહન વનમાં ચાલ્યું ગયું છે, એ ગહન વનમાંથી એને પાછું વાળી અને પાછું જ્યાં હતું ત્યાં લઈ આવ. તો કે પાણી ગહન વનમાં ગયું ત્યારે પાણીનો જે પ્રવાહ અંદરથી પ્રગટ થતો હતો એ પ્રવાહને છોડીને પાણી કોઈ દિવસ જાય છે ગહન વનમાં? ગહન વનમાં પાણી વહેતું 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 આમ જાય ને, તો પણ એ પાણીનો પ્રવાહ છે ને એ પ્રવાહ પાણીથી જુદો નથી પડતો ક્યારે. એ ગમે ત્યાં ચાલ્યું જાય જ્ઞાન, ગમે ત્યાં પાણી ચાલ્યું જાય, એના પાણી પણાને છોડતું નથી. એમ જ્ઞાન છે એ એમ થાય કે આમાં આવું જાણવું થયું ત્યારે પણ જ્ઞાને પોતાના જ્ઞાયક પણાને છોડ્યું નથી. એને એમ કહેવામાં આવે કે આ જ્ઞાનમાં જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે, જ્ઞાયક પ્રતિભાસિત થઈ રહ્યો છે. એમ આ કહેવા માંગે છે કે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો, આમાં પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો બતાવે છે કે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તી બુદ્ધિઓ. પર પદાર્થની પ્રસિદ્ધિનું કારણ શું? કે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તી બુદ્ધિઓ. એટલે શું? કે જ્ઞાન છે ને એ જ્ઞાનમાં ઇન્દ્રિયના નિમિત્તપણાથી ઇન્દ્રિયને આશ્રય બનાવીને ઇન્દ્રિય જ્ઞાન જે ઉત્પન્ન થાય, ઇન્દ્રિય દ્વારા જે જાણવું થાય, મન દ્વારા જે વિકલ્પો થાય, એવી ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તી બુદ્ધિઓ. જ્ઞાનમાં તો એનો જાણવું સ્વભાવ છે, એ જાણવું સ્વભાવ તો અકબંધ છે, પણ જ્યાં પર સંબંધીનું જ્ઞાન એને વર્તે છે એ પર સંબંધીના જ્ઞાનમાં નિમિત્તપણે શું હોય છે? તો કે નિમિત્તપણે ત્યાં એની ઇન્દ્રિયો છે અને એનું મન છે. એટલે એમ કહેવામાં આવે છે કે ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ, એના દ્વારા કોઈ જાણવાનું કામ થતું નથી. જાણવું તો જ્ઞાનમાં જ થાય છે, પણ નિમિત્તપણે ત્યાં ઇન્દ્રિયોને મન હોય છે અને એ જ્ઞાન ઇન્દ્રિયોને મનના સહારાપૂર્વક જાણે છે એમ કહેવામાં જે આવે છે. એ અહીંયા જે બધા દ્વાર છે ને, ઇન્દ્રિયને દ્વાર કહેવાય, દ્વાર. એ ઇન્દ્રિય દ્વાર દ્વારા એનું નિમિત્તપણું લઈને જ્ઞાન એ દ્વાર દ્વારા જાણવા જાય છે, એટલે એને ઇન્દ્રિય અને મન દ્વારા જાણવામાં પ્રવર્તતી બહિર્મુખ બુદ્ધિઓ કહેવામાં આવે છે. જુઓ, એક મતિ જ્ઞાન છે અને એક શ્રુત જ્ઞાન છે. મતિ શ્રુતનો ઉપયોગ છે ને એ એક સમયે એક જ્ઞાનનો જ ઉપયોગ હોય, ઉપયોગ જ્ઞાનનો હોય. એ કાં તો મતિ જ્ઞાનમાં કન્વર્ટ થાય કાં તો શ્રુત જ્ઞાનમાં કન્વર્ટ થાય. એ એટલો ઝડપથી ઉપયોગ કામ કરતો હોય કે તમે એને પકડી ન શકો કે આ શ્રુત જ્ઞાન ચાલે છે કે મતિ જ્ઞાન ચાલે છે. જેમ શાસ્ત્ર આપણી સામે હોય ને, આપણે શાસ્ત્ર વાંચતા હોય, તો શાસ્ત્ર વાંચતા હોય ને ત્યારે શું છે કે ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ છે. ઇન્દ્રિયો કામ કરે છે ને, આ ચક્ષુ ઇન્દ્રિય ત્યાં કામ કરતી હોય છે. કેસેટ સાંભળતા હો તો કર્ણેન્દ્રિય ત્યાં કામ કરતી હોય છે, તો એને કહેવાય ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તિ બુદ્ધિઓ. તો ઈ આમ જોયા કરે છે તો જ્ઞાન ઇન્દ્રિય દ્વારા આ શાસ્ત્રના લક્ષ્ય જાણવાનું કામ કરી રહ્યું છે. હવે ઈ જ સમયે એણે એમ જાણ્યું કે એને એમ વાંચ્યું કે શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને પછી ઈ જીવ ઈ ત્યાંથી વાંચવાનું બંધ કરીને વિચારે ચડી જાય છે, વિચાર કરવા માંડે ને. વિચારની વારંવાર વાત કરવામાં આવે છે ને, એનું કારણ છે કે વિચાર કરવો, ખાલી વાંચ્યા ન કરવું. ખાલી વાંચ્યા જ કરે જીવ, વાંચે પણ નહીં કરે વિચાર, તે સમજે નહીં સગડો સાર. વિચાર દશા આવવી જોઈએ, અને વિચાર છે ને એ પણ ખરેખર જ્ઞાન નથી. વિચાર જ્યાં સુધી રાગ સાથે ભળેલો છે, જ્યાં સુધી દ્વેષ સાથે ભળેલો છે, ત્યાં સુધી વિચારનું નામ વિકલ્પ છે. અને એ વિચાર જ્યારે એનો સંગ છોડી અને એ જ્ઞાનમાં કન્વર્ટ થાય ત્યારે એને ખરેખર જ્ઞાન કહેવામાં આવે છે. ત્યાં સુધીનો વિચાર છે એ વિકલ્પ છે, એ જ્ઞાન નથી. એટલે આ જે ઇન્દ્રિયો દ્વારા જે એને વાંચવાનું કામ કર્યું એ મતિ જ્ઞાનમાં થયું, એ મતિ જ્ઞાન ચાલતું હતું. હવે એ વિચાર જ્યાં ચાલુ થયો ત્યાં શ્રુત જ્ઞાન થઈ ગયું. એ શ્રુત જ્ઞાનમાં વિચારો ચાલે. શ્રુત જ્ઞાનમાં શું ચાલે કે નય સંબંધીના વિકલ્પો ચાલે. મન દ્વારા શ્રુત જ્ઞાન વિચારની દશા પ્રગટ કરે. કહેવાય એમ કે મતિ શ્રુત દ્વારા મનનું અને ઇન્દ્રિયનું અવલંબન. હે, મતિ જ્ઞાનમાં પણ મન ઉતારે, ઇન્દ્રિય ઉતારે, શ્રુત જ્ઞાનમાં મન ઉતારે, વિકલ્પ ઉતારે, મતિ શ્રુતને ભેગા જ રાખે. પણ એ એટલો ઉપયોગ એવો ઝડપથી ફરતો હોય છે જેમ કાગડો હોય ને એને એક ડોળો હોય, પણ એ ડોળો આમ ફરતો હોય ને તમને એમ લાગે બે ડોળા છે, એમાં ઉપયોગ એક જ છે. એ મતિમાં કન્વર્ટ થાય, પાછો શ્રુતમાં કન્વર્ટ થાય, પાછો મતિમાં, પાછો શ્રુતમાં, મતિમાં શ્રુતમાં. એ પકડી ન શકાય કે આ મતિ જ્ઞાન છે કે શ્રુત જ્ઞાન છે, એટલો ઝડપથી ઉપયોગ ફરતો હોય. એટલે એ વિચાર દશા અને ઇન્દ્રિયોની બુદ્ધિઓ એ મતિ જ્ઞાનમાંથી શ્રુત જ્ઞાન, શ્રુત જ્ઞાનમાંથી મતિ જ્ઞાન. જ્યાં શ્રુત જ્ઞાન ઉત્પન્ન થાય તો મતિ જ્ઞાન લબ્ધ થઈ જાય, અને જ્યાં મતિ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં શ્રુત જ્ઞાન લબ્ધ થઈ જાય. જ્યાં વિચાર દશા ચાલી કે આ પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને વાંચ્યું, પછી એનો વિચાર ચાલ્યો, વિચાર ચાલીને પાછું વાંચવાનું ચાલુ થયું તો મતિ જ્ઞાન થઈ ગયું પાછું. આવી મતિશ્રુત મતિશ્રુતની ધારા આ રીતે ચાલતી હોય છે. એટલે કહે છે કે પરપદાર્થની પ્રસિદ્ધિના કારણો, ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તિ બુદ્ધિઓ, તે બધીને મર્યાદામાં લાવીને જો હવે એ બધીને મર્યાદામાં કેવી રીતે લઈ આવવી કે ભાઈ આ બહિર્લક્ષી જ્ઞાન છે એ મારો વ્યાપાર જ નથી, ઇન્દ્રિયો મારી નથી, મન મારું નથી, એ બધું જળ છે અને જ્ઞાન મારું છે, ચૈતન્ય સત્તા, જ્ઞાનનો અંશ પણ મારો અને જ્ઞાયક પણ મારો, જે જ્ઞાયકમાંથી પ્રવાહ રૂપે વેતું વેતું જે ઓલું પાણી આવ્યું એ અંશરૂપ હતું, એ અંશ છે, એ જ્ઞાનનો અંશ છે, અને એ જ્ઞાનના અંશે જેનો સહારો લીધો ઇન્દ્રિયોનો અને મનનો, એ વસ્તુ મારી નથી, જાણવું મારું છે, આના દ્વારા જાણવું થાય છે, એ દ્વારા થયું એ મારું નથી કાંઈ. એમ જ્યાં એને ખ્યાલ આવી જાય ત્યાં જ્ઞાન ઉર્ધ્વ થઈ જાય, અને જ્ઞાન ઉર્ધ્વ થાય એને એમ કહે છે કે આ ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તિ બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લઈ આવ્યો, એ મર્યાદામાં લઈ આવ્યો. મર્યાદામાં લઈ આવ્યો એટલે એ હવે ત્યાંથી છૂટીને જ્ઞાનમાં આવી ગયો. એને ખબર પડી ગઈ કે આ બહિર્લક્ષી જ્ઞાન જે થાય છે ને એ મારો વ્યાપાર નથી, ઇન્દ્રિય મારી નથી, મન મારું નથી, એના સંગે જે જ્ઞાન ચાલે છે એ જ્ઞાન પણ મારું નથી, જે મારા સંગે ચાલે એ મારું જ્ઞાન, એના સંગે ચાલે તો એ તો વિભાવરૂપ જ્ઞાન થઈ ગયું, મિથ્યા જ્ઞાન થઈ ગયું. એ જ્ઞાનને હું મારું કહેતો નથી, મારું જ્ઞાનમાં તો જાણવું હોય એને હું મારું કહું છું. એટલે એ પહેલામાં પહેલા એને મર્યાદામાં લઈ આવે છે, એ મર્યાદામાં લઈ આવ્યો. આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પરપદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તિ બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિ જ્ઞાન તત્વને મતિ જ્ઞાનના સ્વરૂપને આત્મસન્મુખ કર્યું છે, એવો આત્મસન્મુખ કર્યું છે એવો, એટલે હજી તો ત્યાં એને મતિ જ્ઞાનમાં એક એવી સ્થિતિ આવી ગઈ છે કે બહિર્મુખ દશાથી હું છૂટીને મારા જ્ઞાનમાં આવ્યો છું એમ. હજી આત્મસન્મુખ એટલે આત્માના અનુભવમાં નથી પહોંચ્યો, એટલે બહારથી છૂટી ગયો એટલે એમ કહેવાય કે આત્મસન્મુખ કર્યું છે તેવો. પછી પાછું શ્રુત જ્ઞાનની ચર્ચા આવે, મતિમાંથી શ્રુત અનુભૂતિ છે ને શ્રુતમાં થાય. શ્રુત હંમેશા મતિપૂર્વક હોય, મતિ દ્વારા આ બધો ખ્યાલ આવે. પછી મતિ જ્ઞાન જયારે આત્મસન્મુખ થાય પછી શ્રુત જ્ઞાનમાં જે કાંઈ કોઈ પણ પ્રકારના વિકલ્પ ચાલતો હોય જોવામાં લખે છે, તથા નાના પ્રકારના નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવી દે. નાના પ્રકારના એટલે અનેક પ્રકારના, નય પક્ષોના આલંબનથી એટલે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં ની જે વાત આવી ગઈ ઘણી આપણે, એવું આલંબન જે શ્રુત જ્ઞાનમાં નયો હોય એ નયોના આલંબનથી થતા અનેક વિકલ્પો. નયનું નામ જ ખરેખર વિકલ્પ, કારણ કે જ્યાં નયનો ભેદ પડે જ્ઞાનમાંથી ત્યાં વિકલ્પની ઉત્પત્તિ ચાલુ થઈ જાય. એટલે એમ કહેવાય કે નય પક્ષના વિકલ્પો, અનેક પ્રકારના નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો, અનેક વિકલ્પો. આજ ગુરુદેવે કીધું ને, એક પછી એક વિકલ્પ, એક પછી એક વિકલ્પ, એક પછી એક વિકલ્પ, અનેક વિકલ્પ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. અવ્યક્તપણે પણ અંદરમાં કંઈક વિકલ્પ હોય કે અહીંથી હમણાં ક્યાં જવાનું છે, એનો વિકલ્પ ચાલતો હોય અંદર. એ વિકલ્પ છોડતો નથી એનો પીછો, વિકલ્પ એનો પીછો નથી છોડતો, નહીં પોતે વિકલ્પને છોડતો નથી. વિકલ્પ એને કાંઈ કરી નથી શકતો, વિકલ્પ તો બહાર લોટે છે, પોતે ત્યાંથી પાછો નથી ફરતો. એને વિકલ્પમાં મીઠાશ લાગે છે, એમાં કોઈ સારો વિકલ્પ ચાલતો હોય ને તો રસ આવી જાય એકદમ. એવું છે બધું. હમણાં બહુ આ લગ્નની સિઝન ચાલે છે ને, તો આપણે જવાનું થાય ને તો આપણે જોતા હોય બેઠા બેઠા કે કેટલો ક્યાં ફસાય છે, કેટલો ક્યાં રસ આવે છે, કેટલો સ્વાદ માણે છે, એની નજર ક્યાં ફેરા કરે છે. આપણને જ્ઞાન તો થાય ને, બધાને જ્ઞાન થાય. વિકલ્પો બહુ ચાલે જીવને, એટલા વિકલ્પ ચાલે, એવી વિકલ્પની પરિપાટી ચાલે પાછો જ ન ફરી શકે ત્યાંથી. એટલે વિકલ્પ બિલકુલ એને કઈ કરી નથી શકતો, પોતે વિકલ્પને આમંત્રણ આપે છે અને પોતે વિકલ્પમાં ચાલ્યો જાય છે. આવી સ્થિતિ છે. એટલે અહીંયા કહે છે કે એવા નાના પ્રકારના નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો. વિકલ્પો ક્યાં ચાલે? શ્રુત જ્ઞાનમાં ચાલે. મતિ જ્ઞાન ઇન્દ્રિયની સન્મુખ થઈને ચાલે. જ્યારે શ્રુત જ્ઞાનમાં વિચાર દશા ચાલુ થાય ત્યારે ઇન્દ્રિયનો વ્યાપાર લબ્ધ થઈ જાય, ત્યારે મતિ જ્ઞાન કામ કરતું જ બંધ થઈ જાય, લબ્ધરૂપ થઈ ગયું. ત્યારે એને વિકલ્પો નયોના પક્ષમાં વિચાર દશા ચાલવા માંડે. એ વિચાર દશા ચાલતા ચાલતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારની શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને એ શ્રુત જ્ઞાનને પણ વિકલ્પોથી મર્યાદામાં લઈ આવે. મતિને મર્યાદામાં લઈ આવ્યો, શ્રુતને મર્યાદામાં લઈ આવ્યો. એટલે વિકલ્પ છે એ મારું પરિણમન નથી એમ માની લીધું, એને એમ જાણી લીધું કે આ વિકલ્પ થાય છે એ પરના લક્ષ્ય થાય છે. પરના લક્ષ્ય થતી વસ્તુ હોય એ મારી નહીં ન હોય, સ્વના લક્ષ્ય થતી હોય એ મારી વસ્તુ કહેવાય. એમ કરીને એ અનેક પ્રકારના વિકલ્પોથી વ્યાવૃત થઈ અને પાછો આવ્યો શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કરતો અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નિજરસ્થી પ્રગટ થતા આદિ મધ્ય અંત રહિત અનાકુળ કેવળ એક આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાન ઘન પરમાત્મા રૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે, અર્થાત શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. આમાં ઘણો વિસ્તાર છે, સમયની મર્યાદાથી આપણે આ વિષય આવી રીતે લઈ લઈ છીએ. ઘણું રહસ્ય ભર્યું છે આમાં. આખી જે વિકલ્પની ભૂમિકા જીવની મતિશ્રુતમાં ચાલી રહી છે એનો સંકેલો કેવી રીતે કરવો, ઉપયોગને ત્યાંથી હટાવીને કેવી રીતે ઉપયોગમાં પહેલા લઈ આવવો અને એ ઉપયોગમાં ઉપયોગવાન કેવી રીતે પ્રતિષ્ઠિત થાય એની આખી વિધિ આમાં 144મી ગાથામાં બતાવી છે. આની પહેલા આપણે જૂના મંદિરમાં પણ એક વખત હું આવ્યો હતો ત્યારે 144મી ગાથા લીધી હતી આપણે. ત્યારે 3-4 સ્વાધ્યાય થયા હતા, ત્યારે ખાલી આ એક જ ગાથા લીધી હતી. એટલે ગમે તેટલો તમે સ્વાધ્યાય ગમે એટલા દિવસનો રાખો ને, ગાથાઓ તો અધૂરી જ રહીએ. કારણ કે આ વિષય જ એવો છે, તમને જેટલો રસ આવે ને એટલો ગાથામાંથી ન્યાય નીકળે. ગાથાનો રસ જેટલો આવે તમને અંદરથી એટલો એમાંથી ન્યાય નીકળા જ કરે, નીકળા જ કરે, નીકળે. એક એક વિષય, એક એક વિષય, એક એક વિષય ચાલ્યા જ કરે. કાલ બે ત્રણ મને પ્રશ્ન પૂછતા હતા, હું 5-10 મિનિટમાં એનો જવાબ લઈ લઉં છું. આ વિષય તો આપણો અત્યારે અહીંયા આપણે આને અહીંયા સુધી રાખી છીએ, પછી ભવિષ્યમાં પાછું કાંઈ હશે તો લેશું. બે ત્રણ પ્રશ્ન હતા. એક તો આ પ્રશ્ન છે, એક વ્યય અને નાશનો પ્રશ્ન હતો બેનનો, એક વિકલ્પ ને વિચારનો પ્રશ્ન હતો. એ તો હમણાં આપણે લઈ લીધો, વિકલ્પ ને વિચાર, એ તો કાર્ય પૂરું થઈ ગયું એટલે એ તો સમજાઈ ગયું હશે. ન સમજાણું હોય તો એ પોતે જ્ઞાનમાં આવી જશે ને એટલે ખબર પડી જશે કે વિચાર ને વિકલ્પમાં શું ફરક છે. બરાબર. હવે વ્યય અને નાશ, વ્યય અને નાશની ચર્ચા ઘણી વાર હું લઉં છું, અહીંયા પણ લીધેલી છે પહેલા પણ. વ્યય ને નાશની સ્થિતિ એવી હોય છે કે જેટલું પરિણમન રૂપ કોઈ પણ વસ્તુ ક્રિયામાં ચાલે છે ને, એક સમયમાં પર્યાયમાં ઉત્પાદ થયો અને એ ઉત્પાદ બીજે સમયે નિયમથી વ્યય થાય. બરાબર છે. તો ઉત્પાદ છે એ ઉત્પાદનો સમય અને પરિણમનનો સમય એક જ છે, બે સમય નથી ફેલાતો. કોઈના મનમાં એવું હોય કે ઉત્પાદ થયા પછી બીજે સમયે પરિણમન થાય છે તો એ પર્યાય બદલી જાય, એટલે કહેવાનો આશય એમ નથી. જે સમયે ઉત્પાદ થાય છે એ ઉત્પાદ યા તો પરમુખે થાય છે યા તો સ્વમુખે થાય છે. એક પરમુખે ઉત્પાદ, એક સ્વમુખે ઉત્પાદ. તો ઉત્પાદ બેમાં કોમન છે, પરમુખ કે સ્વમુખ છે એ પરિણમનની સ્થિતિ છે, ઉત્પાદ છે એ પર્યાયનો સ્વભાવ છે, અને સ્વમુખ ને પરમુખ એ પરિણમન છે, એ ભાવ પરિણમન છે, એ ગુણોનું પરિણમન છે, એમાં વિભાવ અથવા સ્વભાવનું પરિણમન ચાલ્યા કરે છે. એ સમયે ઉત્પાદ જે છે એ જ પરિણમન રૂપે હોય છે, વ્યય છે એ જ પરિણમનમાં વ્યય રૂપ અંદર જાય છે. પણ એ પરિણમન છે એ પરિણમનની જે ક્રિયા છે એ પરિણમનની ક્રિયા સમયવર્તી હોય છે. એ ઉત્પાદ થાય ત્યારે ધારો કે પરમુખે ઉત્પાદ થયો તો રાગાદી ભાવ ઉત્પન્ન થયા, સ્વમુખે ઉત્પાદ થયો તો વિતરાગ ભાવ ઉત્પન્ન થયો. હવે એ સ્વમુખે ને પરમુખે એ એક સમયની સ્થિતિ છે. હવે સ્વમુખે ઉત્પાદ અને પરમુખે ઉત્પાદ, એમાં તમે ઉત્પાદ ને સ્વમુખ, ઉત્પાદ ને પરમુખ એને બેને જુદા પાડીને વિચારમાં લ્યો તો એ ઉત્પાદ છે એ પર્યાયનો સ્વભાવ છે, અને એ જે સ્વમુખ કે પરમુખ પરિણમન થયું એ પરિણમન છે એ તે સમયની ક્રિયા છે. એ તે સમયની જે ક્રિયા છે એ ક્રિયા છે એ નાશવાન છે, કારણ કે એ બીજે સમયે એ ક્રિયા નથી હોતી. અને એ નાશવાન ક્રિયા જે છે એ ઉત્પાદ થયો તો ઉત્પાદમાં વિભાવ પ્રગટ થયો પરમુખે, તો એ વિભાવ કર્મની સન્મુક્તા કરીને, પરની સન્મુક્તા કરીને, સંયોગની સન્મુક્તા કરીને પ્રગટ થયો, તો એ બીજે સમયે નિયમથી વ્યય થાય, તો બીજે સમયે વ્યય થાય ત્યારે એ ઉત્પાદમાં સન્મુક્તા ક્યાંયની ન હોય. વ્યય તો અંદર ત્રિકાળમાં જાય, તો એ સન્મુક્તા છોડીને વ્યય અંદર ગયો છે, એ સન્મુક્તા એને છોડી છે પરની, એટલે એ રાગ ભેગો નથી જાતો. સન્મુક્તા પ્રમાણે રાગ હોય, વિભાવ પરના નિમિત્ત વગર કદી બિલકુલ થઈ ન શકે. એકલો એકલો સટકારકથી પરિણમન વિભાવનું થાય એમ કહેવામાં આવે એ પર્યાયની ઉપાદાનગત યોગ્યતાની સ્વતંત્રતા બતાવવા માટે છે. પણ એ જ સમયે તમે નિમિત્ત નૈમિતિકથી જોવો તો સામે ત્યાં કર્મનો ઉદય નિમિત્તપણે નિયમથી હોય, અને અહીંયા વિભાવ થયો તો વિભાવે એનું કર્મનું લક્ષ કર્યું ત્યારે વિભાવનું સમયવર્તી પરિણમન થયું, અને એ જ્યારે પર્યાય વ્યય થાય બીજે સમયે તો એ વ્યય થાય ત્યારે અહીંયા પરનું લક્ષ કરીને વ્યય નથી થતી, પરનું લક્ષ છોડીને વ્યય થાય છે. લક્ષ કર્યું એટલે વિભાવ હતો, લક્ષ છૂટી ગયું એટલે વિભાવ જ ન રહ્યો, એટલે એ પરિણમન એ પર્યાય વ્યય રૂપ અંદર ચાલી ગઈ. જે ઉત્પાદ હતો એ વ્યય અંદર વયો ગયો, એક સમયની ક્રિયા હતી એ નાશવાન થઈ ગઈ. ઉત્પાદ હતો એ સત હતો, વ્યય પણ સતરૂપે અંદર રહી ગયું, અને પરિણમનની ક્રિયા હતી એ નાશવાન થઈ ગઈ. ઉત્પાદ સત, વ્યય સત, ધ્રુવનું અવલંબન સત, એવી રીતે ઉત્પાદ ને ધ્રુવયુક્તમ સત થઈ ગયા. એ ખરેખર વ્યય ઉત્પાદની સ્થિતિ છે, નાશવાનની સ્થિતિ છે, જેની એક સમયની ક્રિયામાં વિભાવરૂપ રાગ થાય કે કોઈ પણ સ્વભાવરૂપ વિતરાગતા થાય એ સમયવર્તી હોય છે, અને એ સમયવર્તી પાછી પર્યાય વ્યય થઈને અંદર ચાલી જાય છે ત્યારે એ ક્યાંય લક્ષ કરતી વ્યય નથી કરતી, એટલે એ વ્યયમાં ખરેખર ઉત્પાદ હતો એવો જ વ્યય જાય છે. અને ગુરુદેવ કહે છે કે એની યોગ્યતા લઈને જાય છે, યોગ્યતા લઈને જાય છે, એટલે કે એવો જ્ઞાનમાં ભાવ અંદર લઈને આ જાય છે કે હું આ રીતે પરિણમિતી જ્ઞાનમાં, જ્ઞાન મારું જાણતું આવી રીતે અંદર જાય છે કે આ ભાવ પરિણમનમાં આવ્યો હતો એવું જ્ઞાન અંદર ચાલ્યું જાય છે. પછી ભાવિમાં એને કેવળ જ્ઞાન થાય તો ભૂતકાળની બધી પર્યાયો જે રીતે જેમ પરિણમીતી એને વર્તમાન વત એ પર્યાયને જાણે છે. જેમ કે સિંહ મહારાજા મહાવીર ભગવાન થયા, સિંહ મહાવીર ભગવાન થયા તો મહાવીર ભગવાન થયા ત્યારે એને પૂર્વની દસમા ભાવની પર્યાય, અત્યારે વર્તમાનમાં સિંહ પણ એ મારી પર્યાય છે એમ પણ કેવડી ભગવાન જાણે છે એમ ભૂત નૈગમ નહીં એમ કહેવાય. મિથ્યા દ્રષ્ટિ જે છે, ધારો કે સિદ્ધ પરમાત્મા થઈ ગયા તો સિદ્ધ પરમાત્માને પણ ભૂત નૈગમ નહીં અજ્ઞાની પણ કહેવાય, અને અજ્ઞાનીને ભવિજી હોય તો ભાવિ નૈગમ નહીં એને સિદ્ધ પણ કહેવાય. એમ પૂર્વ પર્યાયોનું જેટલું જેટલું પરિણમન થયું હતું એ બધું જ્ઞાન એને એક સમયમાં વર્તે છે. આ રીતે પરિણામો તો આ રીતે પરિણામો તો આ રીતે પરિણામો તો આ રીતે પરિણામો તો એવા પારિણામિક ભાવ એને ખ્યાલમાં આવે છે. એવા પારિણામિક ભાવમાં જેટલું 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 જે જે પડ્યું હોય છે એ બધું જ્ઞાનરૂપ હોય છે એવું જ્ઞાન એને ખ્યાલમાં આવે છે ત્યારે એને ખબર પડી જાય છે કે આવી મારી પૂર્વ પર્યાયોની અને ભાવિની પણ આવી પર્યાયો થવાની છે. એવી સ્થિતિ એક અખંડ પારિણામિક ભાવને જોતા થઈ જાય છે. અને જે એનો ઉત્પાદ આવે છે અંદરથી એ ભૂત અને ભવિષ્ય એવું જે પારિણામિક ભાવમાં સત્વ પડ્યું છે ત્યાંથી જ આખો એક જ્ઞાનનો ઉત્પાદ થાય છે. એટલે એ ભૂત ભાવિનું જ્ઞાનનો અંશ એક અંશ પ્રગટ થાય છે, એમાં ભૂત અને ભાવિનું બધું જ્ઞાન છે એ લઈને અંશ પ્રગટ થાય છે. કારણ કે એ પારિણામિક ભાવમાંથી પર્યાય આવી છે. જે પારિણામિક ભાવમાં ભૂત ભાવિનું બધું જ્ઞાન પડ્યું છે એવું જ્ઞાન લઈને એક અંશ પ્રગટ થાય છે, એ એક અંશના ઉત્પાદના જ્ઞાનમાં ભૂત ભાવિનું બધું જ્ઞાન સમાવિષ્ટ પડ્યું છે એવું જ્ઞાન જ્યાં એને ખ્યાલમાં આવે છે ત્યાં એ જ્ઞાન આત્મા તરફ ઢળી જાય છે. કારણ કે એને ખબર પડે છે કે આ જ્ઞાન તો પારિણામિક ભાવનું છે તો હું તો પારિણામિક ભાવ છું, ત્યાં જ એ જ્ઞાન નાયકમાં ચાલ્યું જાય છે. એને એમ કહેવાય કે આ જીવે બધું જાણી લીધું, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, એમ એમાં ઉત્પાદ વ્યય નાશ એને આવી રીતે સમજવાના છે. પછી એક પ્રશ્ન છે, શું યોગ્યતા અને પાત્રતામાં કંઈ અંતર છે? છે તો શું છે એને સમજાવશો. યોગ્યતા એની જ્યારે પ્રગટ થવાની હોય ને ત્યાર પૂર્વે એને કોઈ પાત્રતા રૂપી જ્ઞાન અંદરથી પ્રગટ થવા માંડે છે. જેમ કે જ્ઞાની પ્રત્યેનો વિનય એને પણ પાત્રતા કહેવાય, પોતાને શાસ્ત્ર સ્વાધ્યાય કરવો એને પાત્રતા કહેવાય, ચિંતનમાં જવું એને પાત્રતા કહેવાય. તો એમ કહેવાય કે આ જીવની આવી પાત્રતા હતી એટલે એની પર્યાયમાં યોગ્યતા પ્રગટ થવાનો સ્વકાળ આવી ગયો. કોઈ પણ વાતને શબ્દથી વધારે પડતી વિચારમાં ન લેવી, એનો ભાવ પકડવાનો પ્રયત્ન કરવો. શબ્દ તો કેટલાય એક વાત માટે પણ આવે અને એક શબ્દ આવે એના અનંત ભાવ પણ થઈ શકે, એટલે શબ્દ મર્યાદિત છે, ભાવ અમર્યાદિત છે. ગુરુદેવ કહેતા હતા કે અમને તો અંદર એટલો ભાવ ઉછળે છે એટલો ભાવ ઉછળે છે, પણ હવે એવા શબ્દ જ નથી કે એ શબ્દ દ્વારા અમે કહી શકીએ. કારણ કે શબ્દો મર્યાદિત છે, કહેવાની પણ પોતાની મર્યાદા છે. શ્રદ્ધાની વાત કરતો હોય ત્યારે જ્ઞાનની વાત ન કરી શકે, જ્ઞાનની વાત કરતો હોય ત્યારે શ્રદ્ધાની વાત ન કરી શકે. કારણ કે એની તો ક્રમથી જ વાણી કહી શકે, છદ્મસ જીવી પાસે તો ક્રમ જ છે, એ ક્રમથી જ વાણી કહે. કેવડીમાં ઓન ધ્વનિ આવે તો એમાં તો બધું આવી જાય. તો શબ્દથી વિચારણા ન કરવી, શબ્દમાં એનો ભાવ શું પડ્યો છે એ રીતે વિચારમાં લેવાથી ખરેખર આત્મકલ્યાણનો માર્ગ ખુલી જાય છે. સર્વભવી જીવો પોતાના આવા સ્વરૂપ સ્વભાવને પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવ્યો છે એવું જ પોતાનું આત્મતત્વ છે એવી રીતે વિચારમાં લઈ અને ગુરુદેવ પ્રત્યેનો વિનય વિવેક એટલો બધો સંપૂર્ણપણે કરી અને ગુરુદેવ મુખ્ય છે અને ગૌણપણે બીજું કંઈક છે એવો બિલકુલ વિચાર ન કરીને સર્વસ્વ મારા ગુરુદેવ છે એના સિવાય કોઈથી મારું કલ્યાણ નથી થવાનું એવી સર્વસ્વતા સમર્પણ જ્યારે ગુરુદેવને કરશે ત્યારે ખરેખર એના કલ્યાણનો માર્ગ ખુલી જશે. આવું તત્વ પૂજ્ય ગુરુદેવશ્રી આપણને બતાવ્યું છે આચાર્ય ભગવાનની વાણીમાંથી કાઢીને. આ જીનેન્દ્ર પરમાત્માનો સાક્ષાત માર્ગ છે. સર્વભવી જીવો આવા મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગળતા.